Hebrewane patra
eno sadmo odiai.
Hebrewane patra
eno odiai sadmo. A Melchisedek Salem no raja ne parad par dev no yajak hato. Ene jyare Ibrahim rajao ni katal karine pacho aavyo, tyare tene maline tene aashirvad aapyo. અને ઇબ્રાહિમે એને સઘળી લૂંટમાંથી દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા અને પછી સાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. તે પિતા વગરનો, મા વગરનો, વંશાળી વગરનો છે. તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્ર જેવો છે. તે સદા યાજક રહે છે. તો જેને આદિ પિતા ઇબ્રાહિમે લૂંટમાંનો દસમો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને લેવીના સંતાનમાંના જેઓને યાજકપદ મળે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાનો હુકમ છે ખરો. પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહીમની પાસેથી દસમો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ પણ વાંધો નથી. અહીં મર્ત્ય માણસો દસમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે તે લે છે. વળી એમ પણ કહી શકાય કે જે લેવી દસમો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહીમની મારફતે દસમો ભાગ આપ્યો, કેમ કે જ્યારે મલ્કીસેદેક તેના પિતાને મળ્યો ત્યારે તે હજી પોતાના પિતાની કબરમાં હતો. હવે જો લેવીના યાજક પરથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલ્કીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની સી અગત્ય હતી, કેમ કે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે, કેમ કે જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે તે બીજા કુળનો છે, તેનામાં કોઈએ વેદીની સેવા કરી નથી, કેમ કે સર્વ જાણે છે કે યહુદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજક પદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી. હવે જો મલ્કીસેદેકના જેવો એટલે અહી આજ્ઞાના ધોરણ પ્રમાણે નહીં, પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઊભો થયો છે, તો સદરહુ વાત વિશેષ સ્પષ્ટ થાય છે, કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલ્કીસેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે, કેમ કે પૂર્વની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે, કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને તેને બદલે જે વડે આપણે દેવની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે. તે વિશેષ સારી છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું, કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે, પણ એ તો સમથી થાય છે, એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવો કરના નથી, તું સનાતન યાજક છે, આવી રીતે તે તેનાથી યાજક થયો. તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારનો જામીન થયો, અને યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા, પણ એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે અને જેને આકાશ કરતા વધારે ઊંચે ચઢાવેલો છે. પ્રથમ પ્રમુખ યાજકોની જેમ પોતાના પાપોને માટે અને પછી લોકોના પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેને અગત્ય રહેતી નથી, કેમ કે તેણે પોતાનો સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું. કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે, પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.